તારીખ 9/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 182 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 66
સમયસાર ગાથા 13માં નવ તત્વને સમ્યક દર્શન થાય છે તેમ કહ્યું છે. ત્યાં ભૂતાર્થી શુદ્ધિ કેમ નથી કહ્યું? પ્રશ્ન છે. નવ તત્વને ભૂતાર્થથી જાણતા જાણવાની ક્રિયા અને થાય છે સમ્યક દર્શન શ્રદ્ધા, આમ કેમ વાત થાય? આમ પ્રશ્ન કર્યો. નવ તત્વને શ્રદ્ધતા સમ્યક દર્શન થાય છે, કેમ કે સમ્યક દર્શન થાય છે શ્રદ્ધા થાય છે એમ કેવું? તો શ્રદ્ધતા શ્રદ્ધાંત થાય છે એમ કહેવાને બદલે જાણતા શ્રદ્ધાન થાય છે એવું શા માટે? અથવા એમ કહેવું જોઈતું હતું કે નવ તત્વને ભૂતાર્થથી જાણતા સમ્યક જ્ઞાન થાય છે, જાણ્યું અને જ્ઞાન થયું, જાણતા જ્ઞાન થયું, પણ જાણતા શ્રદ્ધાન થયું એમ શા માટે કહેવામાં આવ્યું છે? ગાથામાં એમ છે, જીવ અજીવ પુણ્ય પાપ સંવર નિદ્રા બંધને મોક્ષ એ નવે તત્વને ભૂતાર્થથી જાણે તેને સમ્યક દર્શન છે. મૂળ ગાથામાં એ રીતે છે. એટલે પ્રશ્નકારને એ પ્રશ્ન છે કે એમ જાણતા સમ્યક જ્ઞાન થયું એમ કહેવા થવું જોઈએ, અથવા થાય છે એમ કહેવાને બદલે સમ્યક દર્શન થાય છે તેમ કહ્યું છે ત્યાં? તો ભૂતાર્થી શ્રદ્ધતા શ્રદ્ધે છે, નવ તત્વો ભૂતાર્થી શ્રદ્ધે છે એમ કહ્યું હોત તો ઠીક હતું, ઉચિત હતો. આવો પ્રશ્ન છે. જોકે સમ્યક દર્શનની વ્યાખ્યા ત્યાં જ્ઞાન પ્રધાન છે. વિચારીએ પ્રશ્નને તો સમ્યક દર્શનની વ્યાખ્યા 13મી ગાથામાં જ્ઞાન પ્રધાન છે. સમ્યક દર્શનની ચારિત્ર પ્રધાન પણ વ્યાખ્યા કરી શકાય, જ્ઞાન પ્રધાન પણ વ્યાખ્યા કરી શકાય, અને શ્રદ્ધા પ્રધાન પણ વ્યાખ્યા કરી શકાય.
બરોબર.
એ જ રીતે સમ્યક જ્ઞાનની શ્રદ્ધા પ્રધાન વ્યાખ્યા પણ કરી શકાય, જ્ઞાન પ્રધાન વ્યાખ્યા પણ કરી શકાય, અને ચારિત્ર પ્રધાન વ્યાખ્યા પણ કરી શકાય. એ જ રીતે સમ્યક ચારિત્રની શ્રદ્ધા પ્રધાન પણ વ્યાખ્યા કરી શકાય, જ્ઞાન પ્રધાન પણ વ્યાખ્યા કરી શકાય, અને ચારિત્ર પ્રધાન વ્યાખ્યા પણ કરી શકાય. એવી વ્યાખ્યા આમ કરી એ કોઈ દોષ જોવા માટે તો શંકા કરવા યોગ્ય નથી. એમ વ્યાખ્યા થઈ શકે છે, અને એમ સમજીને વ્યાખ્યા કરનારનો વ્યાખ્યા કરવામાં કોઈ દોષ જોવો જોઈએ નહીં. હવે હેતુવશ પ્રયોજનવશ એમ કહેવામાં આવે છે, જ્યાં જ્યાં જે જે પ્રકારની કથન શૈલી ચાલી છે ત્યાં પરમાગમોમાં આ રીતે પ્રયોજનવશ હેતુવશ આવા કથન કરવાની પદ્ધતિ છે, જે નિર્દોષ છે. એ કથન પદ્ધતિ પણ ખરેખર નિર્દોષ છે. અહીંયા શું હેતુ છે એ ગુરુદેવ શ્રી ઉત્તમમાં સ્પષ્ટ કરે છે કે આચાર્ય ભગવાનને આમ કહેવા પાછળ હેતુ શું છે એ ઉત્તરની અંદર સ્પષ્ટ કરે છે. ઉત્તર જાણ્યા વિના શ્રદ્ધા થતી નથી, તેથી ભૂતાર્થથી જાણેલ તેમ કહ્યું છે. કેમ કે જાણે છે તેની શ્રદ્ધા થાય છે, જાણ્યા વિના શ્રદ્ધા થતી નથી. આ હેતુથી ઉત્તર આપ્યો છે. શ્રદ્ધાનો વિષય શ્રદ્ધા પ્રધાનતાથી જોઈએ તો ત્રિકાળી શુદ્ધ પરમપદ છે, પરમાત્મ સ્વરૂપ છે, એ શ્રદ્ધાનો વિષય છે. નિજ સિદ્ધપદ છે, અખંડ સિદ્ધપદ છે, એ શ્રદ્ધાનો વિષય છે. અને તે એક જ એકલો જ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો તે એક જ વિષય છે અને એટલો જ વિષય છે કે જેને જીવ સામાન્ય કહેવામાં આવે છે. જીવોથી માંડીને સિદ્ધ પર્યંતની સર્વદશાઓમાં જે સામાન્યપણે એકરૂપ ધ્રુવ સ્વભાવે રહે છે તે સમ્યક દર્શનનો વિષય છે, પોતાનું પદ. અને એ શ્રદ્ધાના વિષયમાં બે પણ નથી, એક અખંડ અભેદ વિષય છે, એમાં બે પણ નથી. ત્યારે અહીંયા તો નવ વિષય થયા. શ્રદ્ધાનો વિષય નવ તત્વ એમ જો કહેવામાં આવે તો અહીંયા નવ ભેદ થઈ ગયા. બે નથી ત્યાં નવ ક્યાંથી સમાવેશ કરવો? જ્ઞાનમાં નવ ભેદ જણાય છે. દ્રવ્ય પર્યાય સહિતના, વિકાર અવિકાર સહિતના, તાત્વિકપણે જે નવ ભેદો છે જ્ઞાનનો વિષય, ખરેખર સમ્યક જ્ઞાનનો વિષય છે. એ સમ્યક જ્ઞાનનો વિષય અહીંયા યથાર્થપણે જાણતા, જ્ઞાનમાં યથાર્થપણે જાણતા, જ્ઞાન તે કારણ અને શ્રદ્ધા તે કાર્ય એમ લેવું હોવાથી એ નીચે બોલમાં લેશે કે શ્રદ્ધાને કાર્ય કહે છે, જ્ઞાનને કારણ કહે છે અને શ્રદ્ધાને કાર્ય કહે છે. એ નીચે ચોખટ કરી છે. એવા કારણ કાર્યના પ્રયોજનથી જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન અથવા નવ તત્વનો સંભૂતાર્થ એટલે સત્યાર્થ જ્ઞાન થતા સમ્યક દર્શન છે એમ કહેવામાં આવે છે. બે ગુણને સાથે જ લઈ લઈએ. કેમ કે જ્ઞાન અને શ્રદ્ધાન એક સમયમાં છે. જે પ્રશ્ન એ છે, શ્રદ્ધામાં અને જ્ઞાનમાં સમય ભેદ છે. પહેલા જ્ઞાનનું કારણ પણ થાય અને પછી શ્રદ્ધાનનું કાર્ય ઉપજે, એવું કારણ કાર્ય પણ છે કે એમ નથી? ભલે એક જ સમયમાં શ્રદ્ધાન, સમ્યક શ્રદ્ધાન અને સમ્યક જ્ઞાન એક સાથે પરિણમે છે, સમય ભેદ પણ નહીં, તેમ છતાં પણ જ્ઞાનને કારણ કહેવામાં આવે છે અને શ્રદ્ધાને કાય કહેવામાં આવે છે. એવું પણ અનેકાંત અહીંયા લાગુ પાડી શકાય નહીં કે કથનચિત જ્ઞાન કારણ ને શ્રદ્ધા કાર ને કથનચિત શ્રદ્ધા કારણ ને જ્ઞાન કાર. ઠીક નહીં? આ તો મોટી ચર્ચા ચાલી હતી. સુગાનીજીના બોલમાં એક વિષય આવે છે, નંબર 143 દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ. ગોખી મારે તો ગૂંચવાળો ઉભો થાય એવું છે. ત્રિકાલી મેં પ્રસરને મેં જ્ઞાન કારણ હૈ કે દ્રષ્ટિ કારણ હૈ. ત્રિકાળી સ્વભાવમાં વ્યાપ વ્યાપક ભાવે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થી પ્રસરણ થાય છે ચારિત્ર લઈને બોલી, પ્રસરવું એટલે વ્યાપવું, એકાગ્ર થઈને વ્યાપ વ્યાપક ભાવે. તો એમાં એ જ સ્વરૂપાચરણ શુદ્ધ ઉપયોગમાં એ સ્વરૂપ સ્થિરતામાં જ્ઞાન કારણ કે દ્રષ્ટિ કારણ, આમ પૂછ્યું છે. ચારિત્રમાં જ્ઞાન કારણ છે કે ચારિત્રમાં દ્રષ્ટિ કારણ છે, પ્રશ્ન તો આમ છે. તો કહે છે કે મુખ્ય તોર છે તો દ્રષ્ટિ હિ કારણ હૈ. શ્રદ્ધા મૂળમાં કામ કરતી હોવાથી મુખ્યપણે તો શ્રદ્ધાને કારણ કહેવામાં આવે છે. અનંત ગુણમાં મૂળભૂત કાર્ય કરે છે એ શ્રદ્ધાન કરે છે, એવો શ્રદ્ધાનનો ભાવ છે કે જેના કાર્યને સર્વગુણ સમ્યક પરિણમે છતાં મૂળની ઉપમાં શ્રદ્ધાના પરિણમને લાગે. ફિર જ્ઞાન કો ભી કહેવે, અને કોઈ જગ્યાએ જ્ઞાનને પણ કારણ કહેવામાં આવે છે, કેમ કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. વળી જ્ઞાન છે એ સર્વગુણોમાં મુખ્ય છે, સ્વપર પ્રકાશક છે. શ્રદ્ધા નથી તો જાણતી પોતાને કે પરને, શ્રદ્ધા શ્રદ્ધે છે પણ જાણવાનું કાર્ય તો શ્રદ્ધામાં નથી, એટલે જ્ઞાનને પણ કારણ કહેવામાં આવે. દોનો સાથ મેં હિ હૈ, જ્ઞાન અને શ્રદ્ધાન બંને એક જ સમયમાં, ત્યાં તો જ્યાં પ્રસરણ થયું છે શુદ્ધોપયોગ રૂપ આચરણ, ત્યાં આચરણ જ્ઞાન અને શ્રદ્ધાન ત્રણેય એક સમયમાં છે. અને એ દર્શન જ્ઞાન ચારિત્રની એકતા તેને ધર્મ કહેવામાં આવ્યો છે. એકલી શ્રદ્ધા થઈ તેને ધર્મ નથી કહ્યો, એકનું જ્ઞાન થયું તેને ધર્મ નથી કહ્યો, એકનું આચરણ હોવાનો પ્રશ્ન છે નહીં, હોય જ નહીં ક્યાંય. દ્રષ્ટિ પ્રસર જાતી હૈ તો જ્ઞાન ભી હો જાતા હૈ, બંને એક સમયમાં છે. પ્રશ્ન છે કે દ્રષ્ટિ તો જાણતી નહીં, જ્ઞાન હિ જાણતા હૈ, દ્રષ્ટિ તો જાણતી નથી, એનામાં જાણવાનો ગુણ નથી. દ્રષ્ટિ એટલે અહીંયા શ્રદ્ધા, એનામાં શ્રદ્ધાનો ગુણ છે પણ જાણવાનો ગુણ એનામાં નથી, અને જ્ઞાન જ જાણે છે. તો તમારે એમ કે ઉત્તર એમ દેવો કરતો હતો, પ્રશ્નકાર એમ કહે છે કે જ્ઞાન કારણ છે. આપણે એમ પહેલા જવાબ આપ્યો કે મુખ્ય તોરથી તો, મુખ્યપણે તો, ગણીએ તો દ્રષ્ટિ કારણ છે, પણ દૃષ્ટિ જાણતી નથી ને જ્ઞાન જાણે છે, તો જ્ઞાનને કારણ કહેવું જોઈતું હતું ને દૃષ્ટિને કેમ કારણ કહ્યું? ઉત્તર કે ઈ અપેક્ષા છે જ્ઞાન કો ભી કારણ કહેવે, જાણવાની અપેક્ષા એ લઈએ તો જ્ઞાનને કારણ કહેવું જોઈએ. લેકિન યથાર્થમાં તો એસે ગ્યાર અંગ વાલે કો જ્ઞાન તો હો જાતા હૈ, દ્રષ્ટિ નહીં હોતી. અગિયાર અંગના શાસ્ત્ર ભણતર કરવા વાળાને આગમ અનુસાર જ્ઞાન એનું જોવામાં આવે છે. જે સૂક્ષ્મ જ્ઞાન છે, પરલક્ષી સૂક્ષ્મ જ્ઞાન છે, એટલું લીધું અહીંયા. જેમાં સ્વરૂપાનુભવ નથી એવું આત્મા સંબંધીનું જે જ્ઞાન છે, એ જેવો આત્મા જાણે શાસ્ત્રકાર કહે છે, એવું જ એના જ્ઞાનમાં અભિપ્રાયમાં સંમત થાય છે એમ જોવામાં આવે છે. છતાં એને ત્યાં દ્રષ્ટિ થઈ નથી, સમ્યક દર્શન નથી થયું. તો યથાર્થ મેં તો દ્રષ્ટિ કો હિ કારણ કહેવે, આ મૂળ ગણીને સ્વરૂપાચરણમાં શ્રદ્ધાન છે તે સ્વરૂપ સ્થિરતાનું કારણ છે એમ કહેવું જોઈએ. હવે અહીંયા ચાલ્યો છે આચરણનો પ્રશ્ન. એક આપણે ત્યાં આ ચર્ચા ઉકળી હતી ઘણી વાર, કોઈ ને કોઈ મુદ્દા ઉપર ચર્ચાઓ વ્યાપક પ્રમાણમાં ચાલે છે. ગુરુદેવશ્રીની ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચાલ્યો હતો કે શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થાય કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય, એમ સમજાણું
બરોબર.
તો એક પક્ષ એમ કહ્યું કે આ 143 બોલમાંથી તો દ્રષ્ટિને મૂળમાં સ્થાપી છે, શું
બરાબર,
એટલે ખરેખર દ્રષ્ટિ કારણ છે અને જ્ઞાન તેનું કાર્ય છે. એવો જ ભૂલ છે. એમ કે દ્રષ્ટિપૂર્વક ઉઘડેલું જે જ્ઞાન, એવી શૈલીથી વાત લીધી, દ્રષ્ટિપૂર્વક ઉઘડેલું જે જ્ઞાન, એ જ્ઞાન સમ્યક પ્રકારે સ્વપર વિષયને જાણતું પ્રવર્તે છે ત્યારે ક્યાં એને બંધ થતો નથી, રોકાવાનું થતું નથી. એવી પણ એક આમાં શૈલી આવે છે. એટલે એ એક બે જગ્યાએથી આમ દ્રષ્ટિ પ્રધાન કથન વિશેષ છે, એટલે એવું સમજાય જાય એવું છે કે દ્રષ્ટિ કારણ અને જ્ઞાન કાર્ય. હા, ગુરુદેવ મોર મારી પછી પછી ચર્ચા વ્યાપકપણે ઉપડી ત્યારે ગુરુદેવે મોર મારી હતી. ભાઈ એમ નથી ખરેખર તો, હે ત્યારે ચર્ચા વ્યાપક પ્રમાણમાં ચાલી હતી ત્યારે સ્પષ્ટ કર્યું હતું ગુરુદેવે, ખરેખર જ્ઞાન કારણ છે અને શ્રદ્ધાન કાર્ય છે, અને એના આધારમાં સમયસારની 17-18 ગાથાનો આધાર આપ્યા. કે પ્રથમ તો જીવરાજ એમ જ જાણવો, પછી શ્રદ્ધવો, પણ એ રીતે મૂળ ગાથામાં એવી છે. જીવરાજ એમ જ જાણવો, પછી શ્રદ્ધવો, પણ એ રીતે એમ તેનું જ કરવું અનુસરણ યત્નથી મોક્ષાર્થીએ. આ ગાથા છે જાણ્યા વિના, અને ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય દેવે એમ કહ્યું કે જાણ્યા વિનાનું શ્રદ્ધાન ખરગોશ સસલાના શિંગડા સમાન હોવાથી, ગધેડાના શિંગડા સમાન હોવાથી, તેને શિંગડા હોતા જ નથી, એ શ્રદ્ધાન તે સાચું શ્રદ્ધાન નથી. એવો વિષય ત્યાં સ્પષ્ટ છે. અહીંયા સોગાનીજીની શૈલી જોતા એવું લાગે કે શ્રદ્ધાન કારણ છે અને જ્ઞાન કારણ છે, જ્ઞાન કાર્ય છે. સૂક્ષ્મતાથી વિચારે તો અહીંયા જે પ્રસરવું એટલે શુદ્ધોપયોગનો વિષય ચાલ્યો છે, અને પ્રશ્નકારનો વિષય એ સમ્યક ચારિત્રમાં, સ્વરૂપાચરણ ચારિત્રમાં જ્ઞાન અને શ્રદ્ધાન બેમાંથી કયું કારણ છે એવો પ્રશ્ન છે. એટલે ટુ ધી પોઈન્ટ જો વિષયને વિચારીએ તો ખરેખર ત્યાં એ આધાર લાગુ પડતો નથી, કેમ કે પ્રશ્ન જુદો છે અને ઉત્તર પણ એનો જુદો જ હોવાનો સંભવ છે. જ્યારે પ્રશ્ન જુદો છે તો એનો ઉત્તર પણ જુદો હોવાનો સંભવ છે. પણ જરા વ્યાપક પ્રમાણમાં ચાલ્યું હતું અને પકડ જ્યારે થઈ જાય એની બરાબર આમ જ હોવું જોઈએ. પછી ગુરુદેવશ્રીને આમાંથી બતાવ્યું, ગાંધીજી તો આમ કે છે. ગુરુદેવ કે તમારે મને સમજાવવાનું રહે છે, કાંઈ તમારી માન્યતા અનુસાર ઉત્તર નથી મળતો, એટલે શાસ્ત્રનો આધાર આપીને કાંઈ તમારી વાત બરાબર નથી એવું કાંઈ સમજાવવાનો વિચાર છે કાંઈ? એટલે સામાન્ય રીતે જે જિજ્ઞાસાથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ એના બદલે અમે સમજ્યા છીએ બરાબર લાગે છે અને આપ ઉત્તર આપો છો એ બરાબર લાગતું નથી, એવી પરિણામની અંદર સૂક્ષ્મ સ્વચ્છંદતાયુક્ત વૃત્તિ છે, એ સમજણની ભૂમિકાને બહુ મોટું બાધક કારણ છે. જિજ્ઞાસા ખલાસ છે, ઓછી નથી. જિજ્ઞાસાને ત્યાં તાળું મારી દીધેલું છે, એ દરવાજો બંધ છે, અને જ્યાં જિજ્ઞાસા બંધ છે ત્યાં કોઈ પણ ગુરુની કોઈ પણ વાત એને અંદરમાં ઉતરે એ પરિસ્થિતિ રહેતી આ એવી એક લાઈન છે કે બેસે તો સ્થળંગ બધું બેસે, અને નહીતર ક્યાંક એક ન બેસે ત્યારે સમજવું કે બીજા બધાનું હજી ઠેકાણે નથી. આવું છે ફરીથી આ તત્વ એવું છે, એની એને એને નવ તત્વની શૃંખલા કહી છે શાસ્ત્રની. બરાબર, કે નવે તત્વ ભૂતાર્થ એટલે સત્યાર્થ પણ એ બેસે, કેમ કે નવ તત્વથી બહાર તો કોઈ વિષય નથી. તત્વનો વિષય તો કોઈ દસમું તત્વ છે નહીં. તો જો નવે તત્વ સત્યાર્થપણે સાચી રીતે સમજાય, યથાર્થપણે સમજાય, તો એના શ્રદ્ધાંતમાં અવિપરીતતા ન થાય, વિપરીતતા ન થાય, સમ્યકપણે શ્રદ્ધાંત થાય, સાચો શ્રદ્ધાંત થાય. અને નહીતર શ્રદ્ધાંતમાં સાચું સાચાપણું હોઈ શકે એટલે ક્યાંક ન બેસે ત્યારે સમજવું કે કહેવા જે કહેનાર છે એ ખરેખર શું કહેવા માગે છે એ સમજાણું જ નથી, ખરેખર સમજાણું નથી. ત્યાં અત્યંત જિજ્ઞાસામાં આવીને સમજવું જોઈએ કે અરે આ બીજું બધું બરાબર સરખું બેસે ને અહીંયા બરાબર સમજાતું નથી, કાંઈક પણ હજી સમજણમાં બીજી કલ્પના થઈ ગઈ છે એમ એમણે પોતાને માટે વિચારવું જોઈએ. એ કલ્પના છે એ જ જ્ઞાનનો દોષ છે, એ જ્ઞાનનો દોષ છે. જ્ઞાનનો દોષ કહો કે જ્ઞાનનો વિપર્યાસ કહો, વસ્તુ જેવી છે એવી જ્ઞાનમાં આવવી, એ જ્ઞાન સાચું, વસ્તુનું એ જ્ઞાન સાચું, વસ્તુ હોય કાંઈ ને અન્યથા જ્ઞાનમાં આવે એ જ્ઞાનનો વિપર્યાસ છે. કહે છે કે એક સમયમાં જ્ઞાન શ્રદ્ધાન સાથે જ થાય છે, સમ્યક દર્શનના કાળમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એક સાથે જ થાય છે, છતાં જ્ઞાનને કારણ કહેવાય છે અને શ્રદ્ધાને કાર્ય કહેવાય છે, શ્રદ્ધાને કાર્ય ને જ્ઞાનને કારણ કહેવાય નહીં એમ કેમ છે?
બરોબર,
આની પાછળ ઊંડું કારણ છે. એક સમયમાં છે છતાં આને કેમ કારણ કહેવાય? બહુ અનુભવ ગર્ભિત વિષય છે આ. કારણ શું પણ એનું જાણ્યા વિના શ્રદ્ધા ન હોય એમ એમ જે ઉપર સ્પષ્ટીકરણ આવે છે એમાં તો થોડો એવો અભિપ્રાય આવે છે કે પહેલા જાણે ને પછી શ્રદ્ધે. જાણેલાનું શ્રદ્ધાન કર્યું તો સૂક્ષ્મ જ્ઞાનમાં પહેલા જાણ્યો અથવા પ્રતિભાષ્યો અને એ અવભાષણ થયું, પરોક્ષ અવભાષણ થયું નિર્ણયના નિશ્ચયના કાળમાં 144 ગાથા. પછી અનુભવ થયો ત્યારે પ્રતીત થઈ ગઈ, નિર્વિકલ્પ દર્શન થયું ત્યારે જ આત્મા સમ્યકપણે દેખાય છે, શ્રદ્ધાય છે, જણાય છે એમ કરીને આવ્યું ને છેલ્લે. તો પહેલા જાણ્યો એ વાત અહીંયા લેવી છે, અને પછી સમ્યક દર્શન થયું એમ લેવું છે? કે કહેવામાં ભલે ક્રમ પડે છે છતાં જ્ઞાન અને શ્રદ્ધાન એક સમયે છે એમાં ક્રમ નથી, કે પહેલા જ્ઞાન ને પછી શ્રદ્ધાન, છતાં જ્ઞાન કારણ અને શ્રદ્ધાન ને કાર્ય કહેવું જોઈએ? આમ છે કેમ કે જેવો અનુભવ જ્ઞાનમાં અનુભવ થયો એવો જ છું એમ પ્રતીત આવે છે. જેવો જણાઈ રહ્યો છું, જેવો હું મને અનુભવાઈ રહ્યો છું એવો જ છું એ પ્રતીતિ ભાવ છે. પ્રતીતિમાં આવી રહ્યો છું એવો જણાઈ રહ્યો છું એમ ન ચાલે. જેવો જણાઈ રહ્યો છે, અનુભવાઈ રહ્યો છે, એવો જ ત્યાં પ્રતીતમાન થાય છે. તેથી જ્ઞાન કારણ છે અને શ્રદ્ધાન કાર્ય છે એમ કહેવું જોઈએ. એક સમયમાં લઈને પણ એમ જ લાગવું પડે છે. પૂર્વે જો કે જ્ઞાન જ કારણ છે, પૂર્વ પર્યાયમાં લઈએ તો જ્ઞાનની જ પ્રધાનતા છે, કેમ કે નિશ્ચય જ્ઞાનમાં થાય છે, નિર્ણય છે તે જ્ઞાનમાં થાય છે. એટલે પૂર્વ પર્યાયને હિસાબે પણ જ્ઞાન કારણ છે અને વર્તમાન પર્યાયને હિસાબે પણ જ્ઞાન જ કારણ છે અને શ્રદ્ધાંત કાર્ય છે એમ લેવું.
દ્રવ
પર્યાય તો સર્વકાળે એક સમયમાં હોય તે, પણ અહિયાં તો એક જ દ્રવ્યના બે ગુણની પર્યાયમાં કારણ કાર્યની પદ્ધતિ ન્યાયથી લાગુ કરવી હોય તો જ્ઞાનને કારણ કહેવાય કે શ્રદ્ધાને કારણ કહેવાય. આમ તો બંને ગુણ સ્વતંત્રપણે અસહાય પરિણમે છે.
બરાબર.
કોઈ ગુણ કોઈ ગુણને કારણે પરિણમે છે એમ નથી. જ્ઞાન હોય તો શ્રદ્ધાન થાય, પણ ન હોય તો એ પ્રશ્ન અસ્થાને છે. કેમ કે જ્ઞાન ક્યારે નથી, જ્ઞાન ક્યારે નથી એમ તો નથી. પણ અહીંયા પ્રશ્નકારે વિશેષણ લીધો કે જ્ઞાન અને શ્રદ્ધાન એક જ સમયમાં જ્યારે થાય છે, સમય એક સમયમાં છે કે સમય ભેદ છે એ પ્રશ્ન પૂછ્યો છે 182માં કે નહીં. અહીંયા એક સમયમાં છે એ ખ્યાલમાં રાખીને એમ સમજીને એમ ફરીને કહેવામાં આવે છે, ચોખ્ખું કહેવામાં આવે છે કે છતાંય જ્ઞાનને કારણ કહે છે અને શ્રદ્ધાને કાર્ય કહે છે.
બરાબર.
પહેલા કરતા બીજામાં ચોખ્ખો ઉત્તર આવ્યો છે કે છતાં પણ જ્ઞાનને કારણ કહેવામાં આવે છે અને શ્રદ્ધાને કાર્ય કહેવામાં આવે છે. એ વાત અનુભવને અવલોકીને કહેવામાં આવે છે કે અહીંયા જેવો જણાય છે એવો જ પ્રતીતમાન થાય છે. જણાય છે એવો જ પ્રતીતમાન થાય છે. પ્રતીતનો વિષય જ્ઞાનને અનુસરીને છે, બીજી રીતે નહીં હોવાથી, અથવા શ્રદ્ધાને અનુસરીને જ્ઞાન થાય છે એમ નથી. કેમ કે શ્રદ્ધાને જાણતી નથી, શ્રદ્ધા છે એ જાણવાનું કાર્ય કરતી નથી. તેથી જેવું શ્રદ્ધું એવું જણાયું એમ કહી શકાય નહીં. જેવું જણાયું તેવું તેવો વિશ્વાસ આવ્યો, તેવી પ્રતીત આવી, તેવી ખાતરી આવી એમ કહી શકાય.
બરાબર.
એકદમ પ્રેક્ટિકલ સાઈડથી એ વાત છે કે ભલે બંને ગુણના પરિણમન એક સમયમાં હોય તો પણ આમ જ કારણ કાર્ય લાગુ પડે, બીજી રીતે લાગુ પડે નહીં. દ્રષ્ટિ એવી સૃષ્ટિ એટલે શું છે કે જેવું માપ કાઢવાને વિષય છે કે પોતે જેવું માને છે એ જ અનુસાર એ માપ કાઢશે, એટલે આગળ લંબાશે એમ એટલી વાત છે. ત્યાં પણ જરાક વિષય બદલાઈ જાય છે કે જેવું એને સ્વીકારી રાખ્યું છે એવું પછી આગળનો બધા બધો સ્વીકાર છે એ મૂળભૂત સ્વીકાર અનુસાર બીજો સ્વીકાર આવશે. મૂળ પાયામાં જો સ્વીકાર નહીં આવે તો બીજો જે એના ઉત્તર ભેદો છે એનો સ્વીકાર પણ એ રીતે નહીં આવે. દાખલા તરીકે જે માણસ દોષ કરવામાં માને છે, એ દ્રષ્ટાંત દોષ દ્રષ્ટિ જેને કહીએ, દોષ એટલે અવગુણ એટલે એવું કર્યા વિના ચાલે નહીં. જીવન વ્યવહાર દુનિયાદારી એમાં તો ક્રોધ પણ કરવો પડે, લોભ પણ કરવો પડે, બધું કરવું પડે, કર્યા વિના ચાલે નહીં. તો જેણે દોષને સ્વીકાર્યો છે એ બધે પછી એને મુખ્ય કરીને જોશે. દાખલા તરીકે માણસ એમ એક પર્ટિક્યુલર દ્રષ્ટાંત લઈએ, તો જૂઠું બોલ્યા વિના તો ચાલે જ નહીં વ્યવહાર. જૂઠું તો બોલવું પડે, જૂઠું બોલ્યા વિના કેમ ચાલે? ઘણા એવા પ્રસંગો બને કે જેમાં ત્યારે બીજાની વાતમાં પણ પહેલી એ શંકા કરશે. હા, એમ જ અહીંયા એને એ સિદ્ધાંતમાં એ જ ઉતારવું છે કે જેની દ્રષ્ટિ સમ્યક છે, જે પોતાના મૂળ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈને પરિણમે છે કે હું આવો છું, એ બધાને એમ જ જોવે છે. અમે તો બધાને સિદ્ધપણે જોઈએ છીએ, ભલે માથાનો વાઢનાર હોય એમ છે, પણ અમે તો બધાને સિદ્ધપણે જોઈએ છીએ. આવે છે વચનામૃતમાં, સુગાનીજીના 33 નંબરના પત્રમાં આવે છે કે સ્વના માપથી અન્યનું માપ કરવામાં આવે છે. જેને ત્રિકાળીમાં પોતાની દ્રષ્ટિ મૂકી છે તે બીજા આત્માઓને પણ ત્રિકાળી સ્વરૂપને મુખ્યપણે જોવે છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો આ વચનને હૃદયે લખો. તેના ઉપર એ સમદ્રષ્ટિ એટલે સરખા છે, મૂળ સ્વરૂપે બધા આત્માઓ સરખા છે, એ સમ્યક દ્રષ્ટિની વાત છે. સમ્યક દ્રષ્ટિને બધા આત્માઓનું મૂળ સ્વરૂપ જણાય છે. પછી જેવો અજ્ઞાની છે અને દોષિત ભાવે પરિણમે છે પર્યાયમાં, તેને પણ એમ જોવે છે કે આ જીવો પોતાના મૂળ નિર્દોષ સ્વરૂપને ભૂલેલા છે, તેથી અનેક પ્રકારના વિભાવ વિકારમાં પરિણમે છે. પણ એનું એ પર્યાય સંબંધીનું માપ એને ગૌણ રહે છે, એના શુદ્ધાત્માને એ મુખ્યપણે જોવે છે. આનંદજી એ ગાયું છે, હે ભગવાન તમે શુદ્ધ સત્તાએ સૌને પહેંચતા હો લાલ, લલકારતા એ પદ્મેતા. કે હે ભગવાન, કે તીર્થંકર ભગવાનને ઉદ્દેશીને સ્તુતિ કરે છે ને, 24 તીર્થંકરની સ્તુતિ કરે છે કે આપ તો બધા જ આત્માઓને શુદ્ધ સત્તા એ ઓળખો છો, પેખો છો એટલે પરખો છો, પરખો છો એટલે ઓળખો છો. આપ કોઈની પર્યાયને દોષને મુખ્ય કરતા એ સમ્યક દ્રષ્ટિની મૂળ દ્રષ્ટિ છે. અહીંથી એક એવું જ્ઞાન ફક્ત એવું છે, એ બીજા જીવોને તો નહીં પણ બીજા પૂતગળોને પણ એ સામાન્યની મુખ્યતાથી જોવે છે અને વિશેષની મુખ્યતાથી જોતા નથી. એક પૂતગળ રજગણ વિષ્ઠાપણે પરિણમ્યો છે, એ જ પૂતગળનો રજગણ ગાય ઓખર કરે ત્યારે દૂધ રૂપે પરિણમે, એ જ દૂધ રૂપે પરિણમેલો પૂતગળનો રજગણ પાછો બરફીને ગુલાબજાંબુ રૂપે પરિણમે, એ જ બરફીને ગુલાબજાંબુ રૂપે પરિણમેલો પૂતગળ પાછો વિસ્તાર રૂપે પરિણમે. આખું એનું સર્કલ પૂરું કરે વિધવિધ પર્યાયથી. નાની એને પૂતગળ સામાન્યથી જીવે છે, નાની એને
સામાન્ય
પૂતગળ સામાન્યથી જોવે છે કે પર્યાયોના વિધવિધપણાને જોઈને ક્યાંય વ્યામો કરવા જેવો નથી. ન તો એની કોઈ બરફીની પર્યાયમાં રાગ કરવા જેવો છે કે નથી એક વિષ્ટાની પર્યાયમાં દ્વેષ કરવા જેવો, એ સામાન્યની દ્રષ્ટિ છે. અને એ સામાન્યની દ્રષ્ટિ હોય તો જ પર્યાય ગૌણ રહે અને તો જ એ પર્યાય સંબંધીનો રાગ દ્વેષ ન થાય. અને સામાન્યની દ્રષ્ટિના અભાવમાં પર્યાયની મુખ્યતા અનાદિથી વર્તતી હોવાથી પર્યાય મૂંઢ જીવ રાગ દ્વેષ કર્યા વિના રહી શકે નહીં, રાગ દ્વેષ થી રોકી શકાય નહીં. એટલે તો એ ગાયું છે, જનતા દેવચંદજીનું છે. વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જગ જોવે રે, ભંગે ઈલિકાને ચટકાવે તે ભ્રંગી જગ જોવે રે, એમ કહીને પછી વસ્તુ ગતે વસ્તુને વિચારવી જોઈએ. મૂળ વસ્તુનું જે સ્વરૂપ છે એને મુખ્ય કરીને એની ગતિથી એની મુખ્યતાથી વસ્તુને વિચારે, કોઈ વિરલજી હોય છે, અને એ રીતે વસ્તુને વિચારતા બનાસી દાસ એમ ગાયું છે, વસ્તુ વિચાર ધ્યાન તે મન પાવે વિશ્રામ. પછી જે મનના કુદકા છે રાગ દ્વેષના એ બંધ થઈને મન વિશ્રામ પામી જાય છે. મન પાવે વિશ્રામ, વસ્તુ વિચાર તો ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદ એટ સુખ ઉપજે અનુભવ યાકો ના. પછી અંદરથી જ્યાં મન વિશ્રામ પામી જાય ત્યારે અંદરના ચૈતન્ય રસનો સુખનો આસ્વાદ આવે છે, જેને જ્ઞાનીઓ એ આત્માનુભવ કહેવામાં આવે છે. જાણતા સમ્યક દર્શન થાય છે એમ નથી લીધું, પણ નવ તત્વ ને ભૂતાર્થ નથી જાણતા, એટલે ભૂતાર્થ નહીં થી જાણતા, એટલે ભૂતાર્થ નહીં પૂર્વક જાણતા, એટલે ભૂતાર્થ નહીંનો વિષય જે શુદ્ધાત્મા છે, જે સમ્યક દર્શનનો વિષય છે, એ જ્ઞાનમાં મુખ્ય થઈને નવેનું જ્ઞાન કરવામાં આવે ત્યારે એને નવતત્વના જ્ઞાનને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે કે જ્ઞાન ત્યાં શ્રદ્ધાનું કારણ છે. એ 13મી ગાથા પછી 14મી ગાથા 15મી ગાથા એ વિષય ચાલ્યો છે, ભૂતાર્થ અને અભૂતાર્થ. 14મી ગાથામાં તો એ વિસ્તાર કર્યો છે કે ભૂતાર્થનો વિષય કેટલો, અભૂતાર્થ નહીંનો વિષય કેટલો. જે ત્રિકાળી શુદ્ધાત્મા છે તે ભૂતાર્થ નહીંનો વિષય છે, સત્યાર્થ નહીંનો વિષય છે, એટલે નિશ્ચય નહીંનો વિષય છે. બાકી અભૂતાર્થ એટલે બાકીનો બધો પર્યાયનો તમામ વિષય, વ્યવહાર નહીંનો વિષય છે. એટલે મૂળ સ્વરૂપને જાણ્યા વિના પર્યાય સંબંધીનું વિકાર કે અવિકારનું જ્ઞાન સાચું હોતું નથી એમ કેવું છે. મૂળ વસ્તુના સ્વરૂપને જાણ્યા વિના, શ્રદ્ધા વિના, સમજ્યા વિના પર્યાય સંબંધીનું જ્ઞાન ખરેખર સાચું હતું નથી. જગતમાં જે તીવ્ર દોષના પરિણામ થાય છે, કામ, ક્રોધ, ચોરી વગેરેના, તો એ તો સમજે છે સામાન્ય માણસો કે આ ચોરી કરવા જેવી નથી, ક્રોધ કરવા જેવો નથી, તો શું એને એ દોષનું જ્ઞાન થઈ ગયું એમ ગણશો, અને એ દોષનું સાચું જ્ઞાન છે એમ ગણશો, કે ખરેખર એ દોષનું દોષ રૂપે જાણવું ત્યાં પણ સાચું નથી. જો ને, આ મૃત્યુ થાય છે, મૃત્યુ થાય છે ત્યારે સૌ સમજે છે કે હવે આ ખોળિયામાંથી જીવ ચાલ્યો ગયો છે, આ ખોળિયામાં જીવ નથી. એટલે દેહ જુદો છે અને આત્મા જીવ જુદો છે એવું જ્ઞાન નથી થતું ત્યાં. જો દેહ ને આત્માની ભિન્નતાનું જ્ઞાન થયું તો એને ભેદ જ્ઞાન કહેવું જોઈએ. તો શું બધાને ભેદ જ્ઞાન થયું છે? આ વિષય જાણે છે, સર્વ સામાન્ય બધા જાણે છે, જાણે છે કે નહીં? કોઈને ત્યાં એ પ્રસંગ નથી બનતો એવું તો છે નહીં કે જેથી એ જાણ્યા રહીએ. તો એને દેહ ને આત્માની ભિન્નતાની સમજણ તો ખરી કે નહીં ત્યાં? અરે, વૈરાગની વાતો પણ થતી હોય. જેને સ્મશાન વૈરાગ કહેવામાં આવે છે, ક્ષણિક વૈરાગ કહેવામાં આવે છે, એ પણ એવો પણ વિષય ચાલે. એટલે શું ત્યાં જ્ઞાન થયું? એ ખરેખર જ્ઞાનનું સ્વરૂપ છે. ભૂતાર્થ થી જાણે, અજીવનું જ્ઞાન, જીવનું જ્ઞાન, પછી એની પર્યાયો જે છે શુદ્ધ અને અશુદ્ધ, એમાં પુણ્ય પાપ આશ્રવ બંધ એની અશુદ્ધ પર્યાયો છે, સંવર નિર્જરા અને મોક્ષ એની શુદ્ધ પર્યાયો છે, બે ભેદે એની જે પર્યાયો છે શુદ્ધ અને અશુદ્ધ, પછી શુભ અને અશુભ અને અશુદ્ધમાં આવે છે, એવી જે પર્યાયોના તમામ પ્રકારના ભેદો છે એ મૂળ શુદ્ધ સ્વરૂપને જાણીને શુદ્ધિને સમજવામાં આવે એને ભૂતાર્થથી જાણેલ એમ કહેવામાં આવે છે. ત્યાં સુધી એને નવ તત્વનું જ્ઞાન સાચું નથી. બીજો દ્રષ્ટાંત લઈએ કે નવે તત્વનું જ્ઞાન આગમ અનુસાર હોય, જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, નવે તત્વની પરિભાષા છે, વ્યાખ્યા છે, એ બરાબર આગમ અનુસાર આવડે, સમજે અને સમજાવી પણ શકે, ઠીક
બરાબર,
અને છતાં એને સમ્યક જ્ઞાન ન હોય, છતાં એને સમ્યક જ્ઞાન ન હોય અને સમ્યક દર્શન ન હોય, અને દેવકા ચકલાને માછલાને તિર્યંચને નવે તત્વમાંથી કોઈ તત્વના નામ આવડતા ન હોય, અને મૂળ શુદ્ધ સ્વરૂપનું એને અંતરંગ શ્રદ્ધા જ્ઞાન પ્રગટે તો એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે, એને નવે તત્વનું જ્ઞાન વગર ભેદે અભેદપણે થઈ ગયું. સબ આગમ ભેદ સો ઉર બથે, એને બધા આગમના ભેદ એના ઉર એટલે હૃદયમાં બેસી ગયા, રસી ગયા છે. એને શાસ્ત્ર ભણવાની અટક નથી, રાજમનજી એ વાત કરી, એને અનુભવીને શાસ્ત્ર ભણવાની અટક એટલે બંધન નથી, એવો પ્રતિબંધ ન લગાવી શકાય કે એને શાસ્ત્ર ભણ્યા નથી ને વાંચ્યા નથી માટે એને જ્ઞાની કેમ કહીએ, એવો પ્રતિબંધ એને લાગુ પડે નહીં, એવી અટકાયત એના માટે કરી શકાય નહીં, એટલું લીધું છે. એ વાત ભૂતાર્થમાંથી કાઢવી છે, ભૂતાર્થથી જાણેલ છે નવતત્વને, ત્યારે એનું શ્રદ્ધાન પણ સાચું છે, અને નહીતર નવે તત્વને જાણવા છતાં એનું જ્ઞાન અને શ્રદ્ધાન સાચું નથી. વળી એ શ્રદ્ધાન જ્ઞાન સમ્યક થયા એમાં જ્ઞાન કારણ છે અને શ્રદ્ધાન કાર્ય છે એમ સમજવું જોઈએ. કારણ કાર્યના પરિસ્થિતિના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો, નહીંતર કારણ કાર્ય દરેક ગુણને પોતે પોતાનું છે, પોતે જ કારણ રૂપે છે, ગુણ પોતે કારણ રૂપે છે અને પર્યાય પોતે કાર્ય રૂપે છે, એમ ન લઈએ તો પર્યાય પોતે જ કારણ રૂપે છે અને પર્યાય પોતે જ કાર્ય રૂપે છે, તે સમયની પર્યાય કારણ છે અને તે જ સમયની પર્યાય કાર્ય છે. એ છેલ્લી આખરી મર્યાદા છે. ભૂતાર્થ એટલે ભૂત એટલે હોવું, ભૂભાવ ટુ બી, ભૂત એટલે હોવું, સંસ્કૃત એમ જે છે એ મૂળ ધાતુ ભૂ છે, ભૂત એટલે હોવું, જે અર્થ જે પદાર્થ કાયમ શાશ્વત છે તે ભૂતાર્થ છે.
બરોબર,
જે પદાર્થ શાશ્વત અનાદિ અનંત છે, હોવાપણે છે, હૈયાત છે, એને ભૂતાર્થ કહેવામાં આવે છે. એવું જે આત્માનો મૂળ સ્વભાવ ભાવ જે કાયમ શાશ્વત એકરૂપ પોતાના સ્વરૂપે છે એને ભૂતાર્થ સ્વભાવ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એને ભૂતાર્થ સ્વભાવ કહે છે. એ ભૂતાર્થથી જાણેલ, એનાથી જાણેલ, આવો હું આત્મા છું એમ જાણીને નવતત્વનું જ્ઞાન કરે તો એના શ્રદ્ધાને સમ્યક દર્શન કહીએ. કેમ કે શ્રદ્ધાન ચોખ્ખું બાળમાં બીજી રીતે કોઈને સમજવામાં આવતું નથી. કોઈ પણ જીવનું સિદ્ધાંત સાચું છે, સમ્યક છે કે મિથ્યા છે એના જ્ઞાનના પર્યાયોથી નક્કી કરવું પડે છે. સ્વભાવે ઉત્પન્ન થતા જે જ્ઞાનના પર્યાયો જેની સમકાળે વ્યાપ્તિ છે, પ્રગટપણું છે, એવા જે જ્ઞાનના પર્યાયો જે સાકાર છે એના દ્વારા એના શ્રદ્ધાંતનું માપ કાઢવું પડે છે. ત્યાંનું શ્રદ્ધાંત સમ્યક છે કે મિથ્યા છે. એટલે શ્રદ્ધાની પર્યાય એટલી સૂક્ષ્મ છે કે સિદ્ધે સિદ્ધિ એ વિષયભૂત થતી નથી. પણ શ્રદ્ધાના કાળમાં વર્તતા જે જ્ઞાનના પરિણામ, તે જ્ઞાનના પરિણામની પરીક્ષાથી શ્રદ્ધાની પરીક્ષા થાય છે. આ થોડુંક એનું પેટ થોડુંક આવું છે પાછું. એટલે જ્ઞાન ઉપરથી આને શ્રદ્ધા ઠીક છે કે નહીં એમ નક્કી કરાય. એને એક પ્રશ્ન, બે પ્રશ્ન, પાંચ પ્રશ્ન મુદ્દાસરના પૂછીએ અને ખ્યાલ આવે કે આનો શ્રદ્ધાંત બરાબર છે કે નહીં. આગમથી વસ્તુ વ્યવસ્થાથી બીજી રીતે જેનું જ્ઞાન કામ કરતું હોય, વિપરીત જ્ઞાન કામ કરતું હોય, અન્યથા જ્ઞાન કરતું હોય પ્રયોજનભૂત વિષયમાં, તેનું તો શ્રદ્ધાન સમ્યક છે એ સંબંધમાં કોઈ વિચાર જ કરવા જેવો નથી. વગર કીધે તે મિથ્યા દ્રષ્ટિ છે, પહેલા ગુણસ્થાન વર્તી છે, ચાહે તે પ્રકારે બહારમાં એનો દેખાવ હોય, વિદ્વાન હોય, ત્યાગી હોય, મુનિ હોય, એની સાથે કાંઈ લેવા દેવા નથી. પણ જેનું જ્ઞાન આગમ અનુસાર જણાય પ્રશ્ન પૂછતા, એ પણ ભૂતાર્થથી એનું જ્ઞાન વર્તે છે કે નહીં આટલું એને ચકાસવું જોઈએ. એ જો એને ચકાસી શકે, પરીક્ષા કરી શકે, સમજી શકે તો એનું શ્રદ્ધાન સાચું છે એમ નક્કી થાય. જેનું શ્રદ્ધાન સવળું તેનું બધું સવળું, જેનું શ્રદ્ધાન અવળું તેનું બધું અવળું, આમ લેવું તેનું બધું અવળું. જ્ઞાને મિથ્યા અને ચારિત્ર પણ એનું મિથ્યા, તપ મિથ્યા, બધું મિથ્યા, એની તમામ ક્રિયા બધી મિથ્યા ક્રિયાને નામ પામે છે. એટલે આમ લીધું છે ભૂતાર્થથી જાણેલ નવતત્વનું જ્ઞાન, તે સમ્યક દર્શન છે, તે સિદ્ધ સમ્યક દર્શન છે એમ કહી દીધું. એ જ્ઞાન જ સમ્યક દર્શન છે. ભૂતાર્થથી જાણેલ નવતત્વનું જ્ઞાન તે સમ્યક દર્શન છે, અને નહીતર એને સમ્યક દર્શન નથી, ભલે નવતત્વનું જ્ઞાન હોય તો પણ. એટલે પોતાના શુદ્ધાત્માને જે જાણે છે, જાણે છે એટલે અહીંયા અનુભવે છે, અનુભવમાં એને પ્રતીત થાય છે કે આવો જ છું, અનુભવીને જ્યાં પ્રતીત થાય છે કે આવો જ છું, એવી જે નિર્વિકલ્પ પ્રતીતિ એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. પછી એનું જેટલું જ્ઞાન છે તે બધું સમ્યક છે. દોરડીને સાપ જાણે તો પણ જ્ઞાન એનું સમ્યક છે. વેદાંતમાં એમનો એક મુખ્ય દ્રષ્ટાંત છે, દોરડીમાં સાપની ભ્રાંતિ. અધ્યાસ, અધ્યાસ શબ્દ એ લોકોનો છે મૂળમાં. વેદાંત પરિભાષામાં અધ્યાસ વધારે વપરાય છે. દોરડીમાં સાપની ભ્રાંતિ થાય, ત્રણ જગ્યાએ વળેલી દોરડી પડી હોય તો એને સાપ જેમ લાગે અંધારામાં અથવા પ્રકાશ હોય, તો એ અધ્યાસ થઈ ગયો. એ ભ્રમ છે, જ્ઞાન સાચું કે ખોટું, એવો દોરડીમાં સાપનો ભ્રમ થાય, જ્ઞાન સાચું કે ખોટું, તો ઉપલકપણે એમ કહેવાય કે એ જ્ઞાન ખોટું. પણ સમ્યક દ્રષ્ટિનું તે જ્ઞાન ખોટું નથી. ઠીક, કેમ કે એ વિષય એને પ્રયોજનભૂત નથી, એમાં એનું કાંઈ પ્રયોજન નથી.
બરોબર,
દોરડી સાપ રૂપે હોય કે સાપ સાપ રૂપે હોય, દોરડી દોરડી રૂપે હોય, એમાં આત્માને કોઈ પ્રયોજન છે
નહીં.
એટલે એ વિષય લીધો છે કે પ્રયોજનભૂત વિષય છે એ નવતત્વ સંબંધિત છે. નવે તત્વો છે એને પ્રયોજનનો વિષય છે, અને એ પ્રયોજનના વિષયમાં પણ મૂળ પ્રયોજનનો વિષય તો પોતાનું સ્વરૂપ છે, એને પુતાર્થ કહ્યું. એ જ્યાં આત્મા બરાબર છે, મૂળમાં ભૂતાર્થનું જ્ઞાન અનુભવ બરાબર છે, તો એ નવેના પ્રયોજનમાં એને ક્યાંય ભૂલ પડતી નથી. સૂક્ષ્મતાથી વિચારીએ તો ક્યાં સુધી ભૂલ પડતી નથી કે અનુભવ પહેલા જે અત્યંત સાતાનો જે ઉદય, કાલનો વિષય લઈએ, અનુભવ પહેલા જે અત્યંત સાતાનો ઉદય માનસિક ઘણી શાંતિ પ્રગટે છે, અસાધારણ શાંતિ પ્રગટે છે, જ્યાં રોમાંચ ઉલ્લસિત થાય છે એમ લીધું અને આનંદ તરંગ જાણે આવે છે, તો પણ ત્યાં તે તત્વદ્રષ્ટિ ભૂલ ખાતો નથી. સમ્યક દ્રષ્ટિ ધ્યાનનો પ્રયોગ કરે છે ને, ત્યાં એને એ આત્માનો આનંદ છે એમ અનુભવાતો નથી. એવી અંદરમાં સૂક્ષ્મ ભૂલ વગરનું જે જ્ઞાન કામ કરે છે પ્રયોજનભૂત વિષયમાં, તે કોઈ અપ્રયોજનભૂત વિષયમાં ફેરફાર વાળું દેખાય તો પણ એ જ્ઞાન ખરેખર જે રીતે એને કામ કરીને અનુભવ કર્યો છે, એટલે પુણ્યતત્વને આશ્રવ તત્વને ઘણી એના નાનામાં નાના કણમાં પણ એની જાતે પરખી લીધી છે, ત્યાં એને બીજે પછી ભૂલવાળા જોવું જોઈએ. કોઈ પેલી બીજી ગુજરાતી ભણતો હોય સરવાળામાં ન ભૂલ કરે, અને મેથેમેટિક્સમાં PhD થયા પછી કોઈક વાર સરવાળાની ભૂલ કરે તો એને કાંઈ એકડિયા વાળો કહી શકાય નહીં કે આ તો પહેલી બીજી હોય ગુજરાતી વાળા કરતા થોડ છે એમ કહી શકાય નહીં. એને જે મેથેમેટિક્સમાં ડોક્ટરેટનું સર્ટિફિકેટ મળ્યું છે, સંભવ છે કે ક્યાંક એની ભૂલ પણ શરત ચૂકથી થઈ જાય, એની શરત ચૂક છે એમ ગણીને કાઢી નાખવું પડે. ક્યાંક એકાદ જગ્યાએ એને સરવાળામાં ભૂલ થઈ ગઈ હોય તો શરત ચૂકથી થઈ ગઈ છે એમ કરીને એને ગૌણ કરવી પડે, પણ એના જ્ઞાનમાં શંકા ઉપજાવી શકાય નહીં. એમ સમ્યક દ્રષ્ટિનું સમ્યક જ્ઞાન છે એ જગતમાં સર્વોપરી જ્ઞાન છે, વિશ્વના તમામ પ્રાણીઓમાં એ સર્વોપરી જ્ઞાન છે. એટલે જ્યાં શુદ્ધોપયોગ થયો ત્યાં આચાર્ય મહારાજે એક શબ્દ એ પણ વાપર્યો છે 144માં છે એમાં, કે જાણે આખાએ વિશ્વમાં ઉપર તરતો એમ કીધું છે, નીચે ડૂબતો નથી લીધો, ભાવ તો ઘણા અંદર છે. આખાએ વિશ્વમાં ઉપર તરતો એવો લીધો છે, બધાની ઉપર છે એને. બધા જગતના તમામ મિથ્યા દ્રષ્ટિ પ્રાણીઓથી એના જ્ઞાનની જે વિશિષ્ટતા છે એને હું પહેલું સ્થાન આપવું જોઈએ. ભલે કોઈ વિષયમાં કોઈ એક્સપર્ટ હોય, કોઈ વિષયમાં કોઈ એક્સપર્ટ હોય, દુનિયામાં 72 કળા છે, પોતપોતાના વિષયમાં એક્સપર્ટ હોય, ભલે નિષ્ણાત હોય માણસો, તો અને સમ્યક જ્ઞાની ભલે ઓછા ઉઘાડ વાળો સામાન્ય દેખાતો હોય, પોતાની વાત જે અનુભવમાં આવે છે કહી ન શકે, સમજાવી ન શકે, વ્યક્ત ન કરી શકે, તો પણ એનું જ્ઞાન સર્વોપરી છે. ઉપર તરતો છે એટલે આખા વિશ્વ એટલે સર્વ, અને ઉપર તરતો એટલે ઉપરી, એ સર્વોપરી જ્ઞાન છે. એ જ્ઞાનમાં, એ જ્ઞાનને તો જ્ઞાનીઓએ પણ નમસ્કાર કર્યા છે, અજ્ઞાનીઓને તે નમસ્કાર કરવા યોગ્ય છે એમ સમજાવવાની જરૂર હોઈ શકે નહીં. એવા જ્ઞાનને તો જ્ઞાનીઓએ વંદના કરી છે, નમસ્કાર કર્યા છે, ત્યારે અજ્ઞાનીઓને તો એ કહેવાની જરૂર નથી કે નમસ્કારને યોગ્ય છે. શાસ્ત્રમાં આવે છે, અમદાવાદમાં અંબાલાલભાઈ ગાથા બતાવી. કાર્તિકેય અનુપ્રેક્ષાની 326 નંબર ની ગાથા છે.
બરોબર.
કાર્તિકેય અનુપ્રેક્ષા પણ એમાં મોટો ગ્રંથ હતો. કાર્તિકેય અનુપ્રેક્ષા 12 અનુપ્રેક્ષા છે કાર્તિક સ્વામી ની. મોટો ગ્રંથ છે કાર્તિકેય અનુપ્રેક્ષા. કાર્તિક સ્વામી ની 12 અનુપ્રેક્ષા માં 326 નંબર ની ગાથા છે. સમયસર જેવું વોલ્યુમ છે. પરમાત્મા પ્રકાશ પદ્મપુરાણ ગુજરાતી છે. પદ્મપુરાણ ગુજરાતી છે. અહીંયા યોગ્ય છે. ચોખ્ખો વિષય છે. એકદમ ચોખ્ખો વિષય છે. આચાર્ય પોતાની ભાષા સંસ્કૃતમાં એટલું ચોખ્ખું છે. કહે છે કે જ્ઞાન છે એ સર્વોપરી જ્ઞાન વિશ્વની અંદર કરોડો અબજોની વસ્તીમાં એના પરસેન્ટેજ કાઢવામાં આવે તો પણ 0.00 થી શરૂ કરવું પડે. 1% તો કોઈ આવે નહીં. 1% પણ સહસ્ત્રાંશમાં ભાગમાં 10 સહસ્ત્રાંશના ભાગમાં જવું પડે એટલી તો એની દુર્લભતા જોવામાં આવે છે. આ કાળને વિશે ચોથારામાં તો સમય દ્રષ્ટિઓ અનેક થતા પણ આ કાળને વિશે તો એની
દુર્લભતા
બહુ મોટી દુર્લભતા છે. એ શ્રદ્ધા જ્ઞાન નો વિષય અહીંયા
ભગવાન.